એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે એક જ સવાલ પૂછે છે, જો તમને બે ભયાનક વાર્તાઓમાંથી એક પસંદ કરવાની હોય તો શું તમે એ વાર્તા પસંદ કરશો જે તમને સુખી બનાવે, ભલે તે એક સુંદર જૂઠાણું હોય?
આ સવાલ જ આખી વાતનો સાર છે અને એના કેન્દ્રમાં છે કોલિન હુવરની બહુ જ ચર્ચિત નવલકથા વેરિટી.
કોલિન હુવર, જેમને મોટાભાગના લોકો એમની રોમેન્સ નવલકથાઓ માટે જાણે છે,
બરાબર. પણ અહીંયા એમણે એકદમ અલગ રસ્તો લીધો છે. વેરિટી એ કોઈ રોમાન્સ નથી, એ એક સાયકોલોજિકલ અને ઇરોટિક થ્રિલર છે. એ વાચકના મન સાથે એવી રમત રમે છે કે પુસ્તક પૂરું થયા પછી પણ એના વિચારો મગજમાંથી જતા નથી.
અને આ રમતની શરૂઆત જ બહુ આઘાતજનક રીતે થાય છે.
હા, વાર્તાનું મુખ્ય પાત્ર છે લોવિન એશલે, એક લેખિકા
જે પોતે આર્થિક અને ભાવનાત્મક રીતે બહુ સંઘર્ષ કરી રહી છે.
બિલકુલ. અને એ ન્યૂયોર્કના રસ્તા પર હોય છે અને અચાનક એની નજર સામે જ એક ભયાનક ટ્રક અકસ્માત થાય છે.
એટલું જ નહીં, મૃત વ્યક્તિનું લોહી એના કપડા પર ઉડે છે. આ ક્ષણ જ તેને અંદરથી હચમચાવી દે છે.
હા, અને આ બધી અંધાધૂંધી વચ્ચે એક અજાણ્યો યુવક જેરેમી ક્રોફર્ડ એની મદદ કરવા આવે છે. બંને વચ્ચે એક જાણે વીજળી જેવું જોડાણ થાય છે, પણ એક ક્ષણિક હોય છે.
પણ કહેવાય ને કે નસીબનો ખેલ. એ જ જેરેમી સાથે એની એક પ્રોફેશનલ મીટિંગ ગોઠવાયેલી હોય છે.
બરાબર. અને એ મીટિંગમાં જે પ્રસ્તાવ મુકાય છે એ જ આખી વાર્તાનો પાયો છે.
એ પ્રસ્તાવ શું હોય છે?
જેરેમી લોવેનને એક બહુ જ અસામાન્ય કામ સોંપે છે. એની પત્ની વેરિટી ક્રોફર્ડ એ ખૂબ જ સફળ લેખિકા છે,
પણ
એક કાર અકસ્માત પછી એ લગભગ જડચેતન જેવી અવસ્થામાં છે.
હા, જેને કેટેટોનિક સ્ટેટ કહી શકાય. એટલે એ પોતાની લોકપ્રિય પુસ્તક શ્રેણી અધૂરી મૂકીને બેઠી છે અને જેરેમી લોવેનને મોટી રકમના બદલામાં એ શ્રેણી પૂરી કરવા માટે ગુપ્ત રીતે લખવા માટે કહે છે. એટલે એક લેખિકાની ઓળખ છુપાવીને બીજી લેખિકાએ એનું કામ કરવાનું છે. આ તો શરૂઆતથી જ નૈતિક રીતે બહુ જટિલ લાગે છે.
અને આ કામ માટે લોવેન એમના ઘરે વર્મોન્ટમાં આવેલા એક વિશાળ એકાંત ઘરમાં રહેવા જવું પડે છે. કારણ કે વેરિટીની બધી નોંધ અને સંશોધન ત્યાં જ હોય છે.
અને એ ઘરમાં કોણ કોણ છે?
ઘરમાં છે જેરેમી, એમનો નાનો દીકરો ક્રુ અને પથારીમાં નિષ્ક્રિય પડેલી વેરિટી.
ઓહ, વાતાવરણ કેવું હશે હું કલ્પી શકું છું. શોક અને તણાવથી ભરેલું.
ખરેખર, કારણ કે આ પરિવારે તાજેતરમાં જ એમની બે જોડિયા દીકરીઓને પણ અલગ અલગ દુર્ઘટનાઓમાં ગુમાવી છે.
ઓ માય ગોડ. આટલા દુઃખ અને રહસ્ય વચ્ચે લોવેન વેરિટીની ઓફિસમાં કામ શરૂ કરે છે અને ત્યાં
એને કંઈક એવું મળે છે જેની એણે કલ્પના પણ નહોતી કરી.
શું?
એને એક છુપાવેલી હસ્તપ્રત મળે છે, વેરિટીએ લખેલી એની અધૂરી આત્મકથા, જેનું શીર્ષક છે સો બી ઇટ.
અને અહીંથી જ ખરી વાર્તા શરૂ થાય છે.
બરાબર. અહીંથી જ કોલિન હુવર વાચકને એક સવાલ પૂછે છે. આ હસ્તપ્રત શું છે? શું એક મનોરોગીની ઠંડા કલેજે કરેલી કબૂલાત છે,
કે પછી એક મહાન લેખિકા દ્વારા લખાયેલી કાલ્પનિક કથા?
લોવેન અને એની સાથે આપણે પણ સત્ય અને ભ્રમના ઊંડા કૂવામાં ઉતરતા જઈએ છીએ.
ચાલો એ હસ્તપ્રતમાં શું છે એની વાત કરીએ. જેમ જેમ લોવેન એ વાંચે છે તેમ તેમ વેરિટીનું એક ભયાનક ચિત્ર સામે આવે છે.
કેવું ચિત્ર?
એ જેરેમી માટે જૂનુની હદે પાગલ છે. એ એટલી આત્મમુગ્ધ છે કે તે પોતાની દીકરીઓને પણ જેરેમીના પ્રેમમાં હરીફ માને છે.
અને એમાં જે કબૂલાતો છે એ તો
સાંભળીને જ કંપારી છૂટી જાય.
હા, દાખલા તરીકે એ લખે છે કે ગર્ભવતી હતી ત્યારે એણે કોટ હેંગરથી ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
શું વાત કરો છો, એક માં આવું વિચારી પણ કઈ રીતે શકે?
અને આ તો કંઈ જ નથી, એ એવું પણ કબૂલ કરે છે કે એણે પોતાની એક દીકરી ચેસ્ટિનને જાણી જોઈને ડૂબવા દીધી.
કારણ
કે એને લાગતું હતું કે જેરેમી ચેસ્ટિનને એના કરતાં વધુ પ્રેમ કરે છે. આ માતૃત્વની એટલી શ્યામ બાજુ છે જે ભાગ્યે જ કોઈ લેખક બતાવવાની હિંમત કરે.
એટલે એક તરફ લોવેન આ ભયાનક સત્ય વાંચી રહી છે
અને બીજી તરફ એ જેરેમીની નજીક આવી રહી છે. જેરેમી અત્યારે એક દુઃખી તૂટેલો માણસ છે, એક પ્રેમાળ પિતા, વેરિટીનો શિકાર.
એટલે લોવેનનું એના તરફ આકર્ષાવું સ્વાભાવિક છે.
હા, પણ આ ખાલી આકર્ષણ નથી. લોવેન જેરેમીને પસંદ કરે છે એટલે એ એવી વાર્તા પર વિશ્વાસ કરવા માંગે છે જેમાં જેરેમી પીડિત હોય
અને વેરિટી ખલનાયિકા હોય.
બરાબર. અને ધીમે ધીમે એ વેરિટીની જગ્યા લેવા લાગે છે. એના કપડાં પહેરે છે, એના પલંગમાં સૂવે છે, જાણે એ પોતે જ શ્રીમતી ક્રોફર્ડ બની રહી હોય.
પણ ઘરમાં કંઈક વિચિત્ર પણ બની રહ્યું છે ખરું ને? એને લાગે છે કે વેરિટી બીમાર હોવાનો ઢોંગ કરે છે.
હા, એને વેરિટીના રૂમમાંથી અવાજો સંભળાય છે. ક્યારેક એને વેરિટી દાદર પર ઊભેલી દેખાય છે. હવે આ લોવેનનો વહેમ છે કે સત્ય, એ જ તો રહસ્ય છે.
અને આ ડર અને પ્રેમના ગૂંચવાડામાં લોવેન એક મોટું પગલું ભરે છે.
એ જેરેમીને પેલી ભયાનક હસ્તપ્રત વાંચવા માટે આપી દે છે.
આ નિર્ણય પ્રેમથી લેવાયો છે કે પછી વેરિટીને હંમેશા માટે રસ્તામાંથી હટાવવાની ઈચ્છાથી? કારણ કે એ જાણે છે કે આ વાંચ્યા પછી શું થશે.
અને જેરેમીનું રિએક્શન આપણી કલ્પના કરતાં પણ વધુ ભયાનક છે. એનું દુઃખ એકદમ ઠંડા ક્રોધમાં ફેરવાઈ જાય છે.
તે વેરિટીનો સામનો કરે છે
અને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખે છે.
ઓહ.
અને લોવેન આ ઘટનાને અકસ્માત જેવી દેખાડવામાં એની મદદ કરે છે. અહીં એક નિષ્ક્રિય વાચકમાંથી ગુનામાં સક્રિય ભાગીદાર બની જાય છે.
હવે પાછા વળવાનો કોઈ રસ્તો નથી.
બિલકુલ.
વાર્તા અહીં પૂરી થઈ શકતી હતી. એક વિલનનો અંત અને બે પ્રેમીઓનું મિલન. પણ કોલિન હૂવર વાચકને આટલી સહેલાઈથી છોડે નહીં.
ના, બિલકુલ નહીં. વાર્તાનો સૌથી મોટો અને વિનાશક વળાંક તો હવે આવે છે.
કયો વળાંક?
મહિનાઓ વીતી જાય છે. લોવેન હવે જેરેમી સાથે રહે છે. એ ગર્ભવતી છે. બધું બરાબર લાગે છે. પણ એક દિવસ ઘર સાફ કરતા એને વેરિટીના રૂમમાંથી એક છુપાવેલો પત્ર મળે છે.
વધુ એક પત્ર? આ પત્રમાં શું છે? આ પત્ર બધું જ ઉલટાવી નાખે છે. એમાં વેરિટી દાવો કરે છે કે પેલી આખી આત્મકથા, પેલી ભયાનક કબૂલાતો, એ બધું જ
શું
કાલ્પનિક હતું.
શું?
હા, એ માત્ર એક લેખન કવાયત હતી જેમાં લેખક ખલનાયકના દૃષ્ટિકોણથી લખવાનો પ્રયાસ કરે છે.
તો પછી
પત્ર મુજબ જેરેમીએ એ હસ્તપ્રત પહેલા જ વાંચી લીધી હતી અને એને સાચી માની લીધી હતી. અને એ જ ગુસ્સામાં તેણે વેરિટીને મારી નાખવાના ઈરાદે તેની કારનો અકસ્માત કરાવ્યો હતો. તો શું વેરિટીની પેલી જડ ચેતન જેવી હાલત બીમારી નહોતી, પણ જેરેમીનો ડર હતો?
તો શું અસલી રાક્ષસ જેરેમી છે? શું આપણે લોવેનની જેમ મૂર્ખ બન્યા?
કે પછી આ પત્ર પણ વેરિટીની છેલ્લી સૌથી ચાલાક રમત છે?
આ જ સવાલનો જવાબ કોલિન હૂવર આપતી નથી. એ આપણને બરાબર લોવેનની સ્થિતિમાં મૂકી દે છે. હવે લોવેન શું કરશે?
એની પાસે બે વિકલ્પ છે. કાં તો આ પત્ર જેરેમીને બતાવીને પોતાના સુખી ભવિષ્યનો નાશ કરવો,
અથવા એ પત્રને નષ્ટ કરીને એ સુખદ જુઠ્ઠાણા સાથે જીવવું.
અને તે બીજો વિકલ્પ પસંદ કરે છે. તે પત્રનો નાશ કરી દે છે.
હા, પણ વાર્તાનું છેલ્લું વાક્ય બતાવે છે કે શંકાનો કીડો એના મનમાં હંમેશા માટે રહી જ જશે.
અને વાચકના મનમાં પણ. આજ તો આ નવલકથાની તાકાત છે, ખરું ને?
બિલકુલ. તે આપણને એ શીખવે છે કે આપણે એ સત્યને કેટલી સહેલાઈથી સ્વીકારી લઈએ છીએ જે આપણને મનગમતો અંત આપે છે. આપણને કઈ વાર્તા પર વિશ્વાસ કરવો ગમે છે?
અને સાચો રાક્ષસ કોણ છે એ આપણે અંત સુધી નક્કી નથી કરી શકતા. વેરિટી, જેરેમી કે પછી લોવેન પોતે, જેણે પોતાની સુવિધા માટે સત્યને દફનાવી દીધું.
અને આખી નવલકથા લેખનની શક્તિ પર એક ટિપ્પણી છે. શબ્દો કેવી રીતે વાસ્તવિકતાને બદલી શકે છે. વેરિટીની પેલી એક પંક્તિ જ બધું કહી દે છે.
લેખક પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. અમે જન્મજાત જૂઠા હોઈએ છીએ.
બસ આજ આ એક વાક્ય આખી વાર્તાને એક નવા જ સ્તરે લઈ જાય છે.
આ વાર્તા આપણને એ શીખવે છે કે આપણે એ સત્યને કેટલી સહેલાઈથી સ્વીકારી લઈએ છીએ જે આપણી દુનિયાને સુરક્ષિત અને સરળ બનાવે છે.
અને તે આપણને પીડિત અને ગુનેગાર વચ્ચેની પાથળી ભેદરેખા પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે, જે ભયાનક રીતે એકબીજામાં ભળી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.